કોટેડ ન કહેજો, કોટેડ, કારણ કે મને અનુભવ નથી અને આમાં અનુભવી થોડા થોડા બેઠા છે. કોટેડનો હીરો કે કોટેડના હીરાની અંદર એક બહુ સરસ અંદર હીરો હોય, ઉપર એનો પડ જામેલો હોય, દેખાતો આટલો, અંદર બહુ નાનું રતન હોય. હીરામાં ઘણી બધી ક્વોલિટી આવે, કિસ્ટન કે ફારસી કે રશિયન ગોળી કે, એમાં કિસ્ટન અને ફારસી બહુ ઊંચ લેવલના કહેવાય. પણ એની મધ્ય આ કોટેડમાંથી જે રતન નીકળે ને એ બેને ઉલંઘી જાય એવું મહાન હોય, પણ એ ક્યારે મહાન બને, એનો પડ તૂટે પછી, પડ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી એ મહાન બને નહીં. બીજા નંબરમાં એ પડને તોડતા આવડવું પડે, એનો કારીગર હોવો જોઈએ. ગમે ત્યાં અથોડો પછાડે તો પડે તૂટી જાય ને ભેગું પેલું રતન નહીં તૂટી જાય, એનો યોગ્ય કારીગર મળે અને એને બરાબર પડને તોડે અંદરથી રતન કાઢે તો બહુ જ મૂલ્યવાન નીકળે. એમ મહારાજ કે તમે બધાય કોટેડના હીરા છો, હીરા. કોઈક તમારા આ પડને તોડે, તમે હીરા છો, પણ ઉપરથી અજ્ઞાનતાનું અથવા તો અમારી વિશે મનુષ્ય બુદ્ધિનું યા તો અમારી વિશે બીજે અવતાર જેવું કોટેડના પડ છડેલા છે એને કોઈ તોડનારો જો મળે અને અંદરથી તમારું રતન જો બહાર નીકળે તો એ રતનની કિંમત કેવી થાય એમ છે, આ ઉપર દેખાડી એવી. કોઈ જગ્યાએ બાધ ન થાય એવા તમે થાવ તેમ છો. પણ મહારાજ કે અમે મળ્યા પછી એ વાત તમારા સમજ્યામાં આવી નથી, જે દાડે સમજ્યામાં આવી જાય છે તે દાડે એ વાત હશું. તે કોટડીના રહેવું છે કે રતન થવું છે, રતન થવું છે ને, આ તો તોડવા પડશે પણ કે જે મૂર્તિ કીધી જ પોતે મહારાજ છે અને એ જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, આત્માનું તત્વ, બ્રહ્મનું તત્વ, જે કહો તે અક્ષરનું તત્વ, જે કહો તે કોણ છે, અંદર બેઠેલ મહારાજની મૂર્તિ છે અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણ આદિ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણાર્થે યોગે યોગે પ્રગટ થાય છે. કયું તત્વ પ્રગટ થાય છે? જે તત્વ તેજની મધ્ય દેખાય છે એ મૂર્તિ, એ જ મૂર્તિ યુગે યુગે જ્યાં જેવી જરૂરિયાત ઊભી થાય ત્યાં તેવા તેવા રૂપને ધારણ કરે છે. તેવા તેવા રૂપને ધારણ કરે માને એ જે સામર્થ્ય છે એ સામર્થ્ય કોઈને ને કોઈને સોંપી અને પરમાત્મા પોતે કહે તમે જાઓ કાર્ય કરી આવો, એવી રીતે રામ રૂપે, ક્યારેક કૃષ્ણ રૂપે, વરાહ રૂપે, અનેક રૂપે એ સ્વરૂપ આ પૃથ્વી પર આવે છે. ભગવાન એક છે, ભગવાન બે હોય નહીં, બરાબર સમજે. અને જે ભગવાન છે એ આ તેજની મધ્ય જે પુરુષોત્તમ કીધા એ છે, એ જે તત્વ છે એ જ તત્વ ક્યારેક વિરાટને, ક્યારેક પ્રધાનને, ક્યારેક મહાપુરુષને પોતાની અલૌકિક સામર્થ્ય આપી અને આ પૃથ્વી પર મોકલે છે અનેક વિધ કાર્યો કરવા માટે અને પોતાની ઓરિજિનલ સામર્થ્ય મૂકી હોવાને કારણે, ઓરિજિનલ માને પોતાની સામર્થ્યનો હિસ્સો, પોતાની સામર્થ્યનો હિસ્સો મૂક્યો હોવાને કારણે એને માયા કોઈ રીતે બાધ પમાડતી નથી. મહારાજ કે યુગે યુગે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. અત્યારે મહારાજ કે તમારી સામે જે બેઠા છે મનુષ્ય જેવા જણાય છે તો એ મનુષ્ય નથી, અક્ષરધામના અધિપતિ છે ને એ જ પુરુષોત્તમ નારાયણ યુગે યુગે જ્યાં જીવ જરૂરિયાત ઊભી થાય ત્યાં ત્યાં જન્મને ધારણ કરે છે. અને તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવા ને નિવર્તંતે તદ ધામ પરમમ મમ. માટે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ મૂર્તિ જ છે. અદભુત વાત મહારાજ બતાવી કે શ્રીકૃષ્ણ ભગવાને પણ કીધું છે કે પરમાત્મા જ્યારે અવતારનું ધારણ કરીને પૃથ્વી પર આવે છે પછી એને જે ભજે છે એના ધામને પામ્યા પછી પાછા પડતા નથી. આ વાત આધારણ સમયના ગ્રંથની સાથે એકમેક થઈ કે ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામ ત્રણેય સનાતન ધામ છે, એની અંદર એકવાર ગયા પછી ફરીને પાછો આવતો નથી, સમજાય છે, પાછો આવતો નથી. જો પાછો આવતો હોત તો એને પામ્યા પછી, ગોલોકે વૈકુંઠધામને પામ્યા પછી ફરીને જો પાછો આવતો હોત તો ભગવાન સ્વામિનારાયણ ઓળખાતી અક્ષરધામમાં જાત, પણ ત્યાંથી પાછો આવતો નથી. અને એ ધામ આત્યંતિક પ્રલયમાં પણ નાશ પામતા નથી. ગોલોક વૈકુંઠ ધામ લય થાય છે, આત્યંતિક પ્રલયમાં પણ નાશ થતો નથી. પ્રલય કાળે જેવા હોય એવા ફરીવાર દેખાય છે. એટલે એમ કીધું, પરમાત્મા કૃષ્ણને ભજનારો ખુદ ભગવાન કૃષ્ણનારાયણ કીધું મારા ધામને પામે છે, ફરીવાર એ ફરીને પાછો આવતો નથી. ભગવાન સ્વામિનારાયણને ભજનારો ક્યાં જાય છે? અક્ષરધામને પામે છે, એ પાછો નથી આવતો. આપણા મનમાં એમ થાય તો પછી આને પામે કે આને પામે કે આને પામે ફરક હું, એક એમ જ પાછું તો નથી આવવાનું. પણ સુખમાં બહુ તારતમ્યતા છે. કેવી રીતે? તો ભક્તજનો, આ લોકમાં જેની પાસે 5 લાખ પાઉન્ડ પડ્યા હોય એને સુખી કહેવાય કે ન કહેવાય? કે દુખીઓ કહેવાય? સુખી કહેવાય. 50 લાખ પાઉન્ડ પડ્યા એને સુખીઓ કહેવાય કે ન કહેવાય? સુખીઓ કહેવાય. 5 અબજ પાઉન્ડ પડ્યા એને સુખીઓ કહેવાય કે ન કહેવાય? એને સુખી, એ બધાને સુખિયા જ કહેવાય, એ કે દુખીઓ ન કહેવાય. કહેવાય, પણ બધા એના સુખમાં કાંઈ ફરક કે નહીં, બસ એમ છે. આ ગમે તે ધામને પામે જીવ સુખ્યો થાય છે, પણ અક્ષરધામને પામે પરમ સુખ્યો થાય છે. એ જ વાત મારા ખોટું લાગે વાંચજો, અંત્યનું 38મું વચન બરાબર ને, અંત્યનું 38મું. મહારાજ કે વૈકુંઠ કરતા ગોલોકનું સુખ અધિક છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. બીજું પણ એક વચન છે, કયું છે? 45મું પહેલું. મહારાજ કે વૈકુંઠ કરતા ગોલોકનું સુખ અધિક છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. ભગવાન સ્વામિનારાયણ કોઈ વાત કહેવા બાકી રાખ્યું નથી, પણ આ શ્લોક ઉપર તો તૂટી પડે માણસો. જો કીધું ધામને પામ્યા પછી પડતો જ નથી, માટે એક છે. અરે ભલા એમ નથી બાપ, સમજતું? આમાં હું કહેવા માગે ભગવાન સ્વામિનારાયણ. મહારાજ કે ગોલોક ધામને પામ્યા પછી, વૈકુંઠને પામ્યા પછી પાછો પડતો નથી, પણ અક્ષરધામની વાત તો અલૌકિક છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે ધ્યાન કરનારો કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામની વિશે છે. અક્ષરધામની વિશે કેવલ સ્વરૂપે ભાષે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે, અરમ પરમ પદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કેવલ્ય રૂપે જ છે. મનુષ્ય તનનું ધારણ કર્યા પછી પણ એને માયાનો પાશ અડતો નથી. એવમ કોઈ પણ અવતારનું ધારણ કરે તો એને માયાનો પાશ અડતો નથી. માયાનો પાશ જો અડતો હોત તો જે સવારે વચનામૃત આવ્યું હતું કે ભગવાન કૃષ્ણ નારાયણે કીધું, શું કીધું? કે ગોપીઓને યમુનાજીને કહેજો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. ત્યારે યમુનાજી તરત માગ દીધો. એનો મતલબ શું થયો? ગોપીઓની સાથે રમણ કર્યા પછી પણ એને માયા અડી નહોતી, એને માયા અડી શકે નહીં. ભગવાનના કોઈ પણ અવતાર પૃથ્વી પર જ્યારે ધારણ થાય ત્યારે માયા અડી શકે નહીં. શું કામ ન અડી શકે? તો કે જે પુરુષોત્તમ નારાયણ છે એની સામર્થ્ય સહિત એનું પ્રાગટ્ય છે, સમજાય છે? એને સામર્થ્ય આપેલી છે, માટે એને માયા અડી શકે નહીં. અને તે ભગવાન જે જગ્યા બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. જે સ્થાનમાં ભગવાન બિરાજે સ્થાન પણ નિર્ગુણ થઈ જાય. અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ સ્થિતિને પામી જાય છે. એને માયા સ્પર્શ શક્તિ નથી. અને ભક્તજીનો માટે મહારાજ કહે છે પરમાત્માના ચરિત્રો એ પણ નિર્ગુણ છે, એના શ્રવણ કરવા માત્રથી જીવને પરમ શાંતિ થાય છે. આત્માની શાંતિ કરતા અનેક ગણી વધારે શાંતિ પરમાત્માના ચરિત્રમાં છે. એ વાત મહારાજે મધ્યના 35માં થોડીક સમજાવી સ્વરૂપાનંદ સમેતા સ્વરૂપાનંદ સ્વામી. આત્માનો એને સાક્ષાત્કાર થયેલો, આત્માને પ્રત્યક્ષ દેખતા એક સાધુ થોડાક માંદા થયા, બિચારો ઊંઈ ઊંઈ કક કરતા હશે. સ્વરૂપાનંદ સ્વામી કહે સાધુરામ હું હુંકારા કરો છો? તો સ્વામી પીડા બહુ થાય. તો કે આત્મારૂપ હો જાઓ, ઉલા સાધુ કે પણ સ્વામી પણ રહેવાતું નથી. સ્વામી ફરી વાર કીધું આત્મરૂપ હો જાઓ. એ શબ્દ મહારાજ સાંભળી ગયા. મહારાજના મનમાં એમ થયું કે સ્વામીની સ્થિતિ તો બહુ ઊંચી છે, પણ સ્વામીને આત્માને વિશે બહુપણું મનાવણું છે. અને આત્માને વિશે જો બહુપણું મનાશે તો રખે ને, મારે વિશે આજ ગૌણપણું નથી પણ કાલ થઈ જશે. તો મહારાજના મનમાં થયું કે ના, મારે સ્વામીને દેખાડવું જોઈએ કે આત્માની કોઈ સ્થિતિ નથી પરમાત્માની આગળ. આ મારે એને સ્પષ્ટ દેખાડવું જોઈએ. મહારાજે પછી સ્વરૂપાનંદ સ્વામીને તાવ પ્રેર્યો. જીવા ખાચરના દરબારમાં સ્વરૂપાનંદ સ્વામી સૂતા હતા, બહુ તાવ આવ્યો. મહારાજને કોઈકે સમાચાર આપ્યા કે મહારાજ સ્વરૂપાનંદ સ્વામીને તાવ બહુ આવ્યો છે. મહારાજ કે ચાલો ચાલો, તો સ્વામીના દર્શન કરવા જવું પડશે, સ્વામીને દર્શન આપવા જવું પડશે. તાવ કોને મોકલ્યો તો? અને પાસે દર્શન કરવાનું દર્શન દેવા કોણ જાય? હું એ નાટક કરે એટલે જ આપણે બહુ ગૂંચવાણા, સમજ્યા? મહારાજની ઉપાસનામાં ગૂંચવાણાનું કારણ જ એવું છે, મહારાજ બહુ નાટક કર્યા. ક્યારેક ક્યારેક એવું લાગે કે મહારાજ આ બ્રહ્માંડમાંથી જીવાત્માનો ઉદ્ધાર કરવા આવ્યા છે, પણ મહારાજને ટોપ લેવલના લઈ જવા હોય, ટોપ લેવલના હીરા આવે ને, ડાયમંડ બધા હારા જ કહેવાય, પણ તમને ખબર ન હોય આમ આખો લોટ આવે, 100-200 ડાયમંડ હોય ને, પછી શેઠ હોય ને, શેઠ એ વેપારીને આપવા જાય, એ પહેલાં ચીપીઓ મારે, ચીપીઓ મારી મારીને ડાયમંડમાંથી વીણી લે, ડાયમંડમાંથી વીણી લે સારા સારા. એ મહારાજને જાણે સારા સારા ડાયમંડનો લઈ જવો હોય, ચીપીઓનો મારવો હોય, એ મહારાજે એવી આમ આટી લગાવી કે જેને કારણે જીવને સીધે સીધું સમજાણું નહીં. મહારાજ કે આટીમાં જેટલા નીકળશે એટલા મને પામશે. ઉપાસના બહુ મહારાજ આટી મારી, પણ જેના પૂર્વના પુણ્ય પ્રગટ થયા હોય એને ગમે તે શાસ્ત્ર ગમે એટલી આટી હોય તો એને સીધું કરતા આવડે, અને સીધું જ દેખાય એને. લો, સ્વરૂપાનંદ સ્વામીને માંદગી એને પહેરીને પાછા એ જ ખબર કાઢવા ગયા. સ્વરૂપાનંદ સ્વામી પાસે ગયા તે એ પહેલાં સ્વરૂપાનંદ સ્વામી શું એની સ્થિતિ તમે કલ્પના તો કરો. પોતે તાવને કાઢી નાખી અને ગોદડી મૂકેલો, મહારાજ એને હાથ અડ્યા ને તે તો હાવ ઠંડો હતો. મહારાજ કે સ્વામી અમે સાંભળ્યું તમને તાવ બહુ આવ્યો છે ને, આ તો હાવ શરીર ટાઢું બોળ છે. મારીને કે હા મહારાજ તાવ આવ્યો જ, પણ ખમાતો નહોતો ને એટલે પછી આ ગોદડી મૂક્યો છે. લે, આ તમારા સાયન્સને આ પડશે નહીં, કારણ કે સાયન્સ આખી તો બુદ્ધિનો વિષય છે ને, અને બુદ્ધિ તો રજોગુણમાંથી પ્રગટી છે. ભક્તજનો, પરમાત્માની જ્યારે મહત્તા સમજાય ને ત્યારે બુદ્ધિનું કોઈ લેવલ હોતું નથી. એટલે તો થોર્મસ એક બહુ સરસ વાત બતાવી, વૈજ્ઞાનિક થઈ ગયા. એણે એમ કીધું કે પહેલાં મારા મનમાં એમ હતું કે બસ બુદ્ધિ જ બધું કરે છે અને વિજ્ઞાન જ સર્વસ્વ છે, પણ જેમ જેમ હું ખોજ કરતો ગયો, જેમ જેમ ખોજ કરતો ગયો, અને અમુક મુદ્દા જે મારી અક્કલમાં ન બેઠા અને પરમાત્માનો પછી મને મહિમા સમજાણો, અને એ બાજુ જ્યારે મેં દ્રષ્ટિ કરીને ત્યારે મને ખબર પડી કે અમે જે કાંઈ કર્યું છે એ તો કેટલું કર્યું, તો કે સાગર ભર્યો હોય અને એમાં આંગળી બોળે અને પછી ઊંચી કરે અને એમાં પાણી જેટલું ચોંટે એટલું અમે કર્યું છે. પરમાત્મા તો સાગર છે, સાગર છે. એટલે અમુક વાત આપણી બુદ્ધિ ન બેહે ને તો માની લેવું મારી બુદ્ધિ ટૂંકી છે, અને પરમાત્મા સ્વરૂપી વાત એ બુદ્ધિથી પોતાની બુદ્ધિથી કોઈ દી સમજાતી નથી. ભગવાનના ખરેખરા સંત કે ભક્તની આપેલી બુદ્ધિ હોય તો જ એ વાતને સમજી શકાય છે, બાકી સમજાતી નથી. ખુદ ભગવાનની આપેલી બુદ્ધિ હોય તો જ સમજાય. બ્રહ્માની આપેલી બુદ્ધિથી ભગવાન ન સમજાય, ખુદ બ્રહ્માને નહોતા ઓળખાણા તો એણે જે બુદ્ધિ આપી એ બુદ્ધિથી ભગવાન કેમ ઓળખાય? કોજી સમજાય છે? બ્રહ્મા ખુદ જે બુદ્ધિનો આપનારો છે એને ભગવાન નો ઓળખાણ, તો એ બુદ્ધિથી આપણને ક્યાંથી સમજાય? માટે એ ભગવાન તો એ પોતાની આપેલી બુદ્ધિ હોય, ભગવાનની આપેલી બુદ્ધિ હોય કે ભગવાન કે ભગવાનના ભક્ત કે સંતની આપેલી બુદ્ધિ હોય તો જ ઓળખાય. હીરાએ કરીને જ હીરો વેંધાય, એમને વિંધાય નહીં, એમ બુદ્ધિથી કોઈ દી ભગવાન સમજાય નહીં. કેવળ બુદ્ધિ તો ન આપી શકાય. સ્વરૂપાનંદ સ્વામી તાવને લઈને ગોદડી મૂકી દીધો. લે, મહારાજ કે સ્વામી તાવ ક્યાં ગયો? તો આર્યો મહારાજ, ગોદડી બીજે રાખી ધ્રુજે. મહારાજ કે સ્વામી તાવ પાછો લઈ લો. તો ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે પણ મહારાજ ખમાતું નથી કે. એ જ વખતે મહારાજ બોલ્યા, સ્વામી આત્મરૂપ હો જાઓ. સાધુને કીધું તું ને આત્મારૂપ હો જાઓ. મહારાજ કે તમે તો આત્માને દેખો, આત્મારૂપ હો જાઓ. મહારાજ ને કે મહારાજ ઘણો કે આત્મારૂપ થાવ પણ થવાતું નથી, કૃપા કરો. મહારાજ કે સ્વામી તાવ પાછો લઈ લો, જો નહીં લો ને તો તમને ત્રણ જન્મ ધારણ કરવા પડશે. સ્વામી બીતા બીતા લીધો. મહારાજ કે છ મહિના તાવ રહે છે મહારાજ ને, આ જોડ્યા મહારાજ કાંઈક દયા કરો. મહારાજ કે આરો એક મહિનો રહેશે. મહારાજ કે મહારાજ કાંઈક દયા કરો, નથી સહન થતું. ઉતારતા ઉતારતા મહારાજ કે ત્રણ દિવસ રહે. મહારાજ કે પણ મહારાજ આ સહન નથી થતું. મહારાજ ફરી વાર કીધું, પણ આત્મરૂપ થઈ જાઓ ને. મહારાજ ને કહે છે, પણ મહારાજ નથી થવાતું, માટે આમાંથી મુક્ત કરો. મહારાજ કે સ્વામી તમે એક કામ કરો, દાદા ખાચરનો દરબાર સંભાળો, એની વાહડા છે ને એની વળવીઓને સંભાળો, એટલે થાંભલીઓને સંભાળો, માણકી ખીલાવતા ને એને સંભાળો, મુક્તાનંદ સ્વામી કીર્તન બોલતા ને એ યાદ કરો, અમે પંક્તિ પીરસતા ને બ્રહ્માનંદ સ્વામી પર દૂધ પાકડી એને યાદ કરો, તમને દુઃખ શમી જશે. અને સ્વરૂપાનંદ સ્વામી જયારે ચરિત્રોને યાદ કર્યા એ સમયે તમામ દુઃખ શાંત થઈ ગયું. મહારાજને કે મહારાજ તમારા ચરિત્રમાં આટલી બધી તાકાત, અમારા દુઃખને શાંત કરી દીધું, આત્મા સત્તા રૂપે બન્યા પછી જે શાંતિ નહોતી થતી ચરિત્રમાં થઈ. મહારાજ કે સ્વામી અમારે તમને સમજાવવું હતું એટલે તો આ બધો આખો ખેલ નાખવો પડ્યો. અમારા ચરિત્રમાં જે સુખ છે, શાંતિ છે, અમારી અંદર જે સુખ અને શાંતિ છે એવી બીજે કોઈ જગ્યાએ નથી, આત્મામાં પણ નથી. શાંતિ માત્ર નિકેતન કોણ છે? પરમાત્મા છે. અહીંયા પણ મહારાજ બહુ સરસ વાત કરે છે કે પરમાત્માને સંબંધને જે જે વસ્તુ પામી નિર્ગુણ સ્થિતિને પામી જાય છે એની અંદર માયાનો કોઈ ગુણ રહેતો નથી. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વે અવતારનું કારણ છે. અક્ષરાતીત અક્ષરને પણ અતીત એવા જે પુરુષોત્તમ નારાયણ, ક્યાં પુરુષોત્તમ નારાયણ? હા, અમે બેઠા છીએ એ જ બધા અવતારનું ધારણ કરે છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે, એમાંથી પ્રગટે છે, એમાંથી લીન થાય છે. અહીંયા વળી તમારો પાછો બીજો વિરોધ આવશે. બહુ સમજાવો પડે વચનામૃતને. અને ભક્તજનો, આ વચનામૃત અમે અમારી બુદ્ધિથી નથી સમજાવતા, મોટા મોટા સંતોની પાસેથી, ભક્તોની પાસેથી, જે સંતો ભક્તો દેહને મુક્તિ વખતે બોલ્યા છે મહારાજ ધામમાંથી તેડવા આવ્યા છે, એવા બ્રહ્મનિષ્ઠ સંતો જેતપુરમાં શ્રી હરદાસ સ્વામી હતા. મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ, મહાબ્રહ્મનિષ્ઠ પુરુષ એક ક્ષણ મહારાજની મૂર્તિને ભૂલે નહીં, એક ક્ષણ ન ભૂલે. એક દાડો એક લાડવા સાહેબ સ્વામી બહુ જ હેતવાળા, નર્મદા જે ડેમ બંધાય છે ને એનું આખો પેલો વહીવટ નાણાં પ્રધાન, એ મને કંઈ ખબર નથી શું કહેવાય, એ આખું એ સંભાળતા હતા. અને સ્વામીના અનન્ય શિષ્ય સ્વામી પાસે આવ્યા અને સ્વામીના વચન ઉપર ટૂંક ટૂંક થનારા, સ્વામીને જે પગે લાગ્યા ને, સ્વામીની ઉંમર એ વખતે 85 વર્ષની હતી, લગભગ અખંડ મૂર્તિમાં તરબોળ, પગે લાગ્યા ને તો કે લાડવા તું આવ્યો? તો કે હા સ્વામી. તો કે મેં સંકલ્પ કર્યો તો તને ગોલોકનો ઉપરી બનાવવો, પણ તને મારામ ઘણું એ જ થયું છે ને તું આ લોકનો મોટો થઈ ગયો, માટે મેં સંકલ્પ કર્યો તને અક્ષરધામ હારે તીડી જાવ. અને પછી હું બોલ્યા, ખબર લાડવા તું જગતમાં બહુ ફેરછો, તે તું આખી દુનિયામાં જોયા તો મારી જેવો કોઈ સુખ્યો છે કે? આખા બ્રહ્માંડમાં મારી જેવો હોય કે તને સુખ્યો જોવા નહીં મળે. એવા બ્રહ્મનિષ્ઠ પુરુષ એની સાથે મેં રહ્યા છીએ. એણે જે વચનામૃતો વાંચ્યા છે અને સમજાવ્યા છે, એ વચનામૃત સમજાણા છે, હૃદયમાં ફિટ થયા છે, માટે ભક્તજનો વચનામૃત આ જેમ છે કહી શકાય છે. બાકી વચનામૃતનો પાર પામવો, આવા જે અર્થ આવે એને સમજવા કોઈ સરળ બાબત નથી. અને સ્વામીની ઉપાસના હતી, ગજબની ઉપાસના હતી. સ્વામી જે બોલતા ને એ આ સભામાં ન કહેવાય, સમજાય? એ ન કહેવાય એટલી સ્વામીની ઉપાસના, એવી ઉપાસના. અને જેને કારણે સ્વામીની સામર્થ્ય પણ એટલી હતી. ભગવાન સ્વામી જેમ વચન બોલે એમ ભગવાન કાર્ય કરે. અને ભગવાન કે હું તો એવા મારા ભક્ત કે સંતને વચનને આધીન છું, અને તેમ છતાં કેવો દાસત્વ ભાવ, બીજું કઈ નહોતું. પાછું કોઈ હરિભક્તો કે એવું કઈ સ્વામી પાસે મૂકે ને સવારે પૂજા કરતા હોય, દ્રાક્ષ ને આંતિ મૂકે, સ્વામી કે તારો બાપ મંદિરમાં બેઠો જાય ત્યાં મૂજ કે, એટલો દાસત્વ ભાવ. સ્વામીને એકવાર મેં આ વચનામૃત પૂછેલું, મેં કીધું સ્વામી આ વચનામૃતમાં બાધ આવે છે. મને કે શું બાધ આવે છે? મેં કીધું આમાં એમ કીધું પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, એમના સ્વરૂપમાંથી બધા અવતારો પ્રગટ થાય છે, પાછા લીન થાય છે, તો ભગવાન એક જ થયા. અને એનો મતલબ તો એવો થયો કે પરમાત્મા આ પૃથ્વી ઉપર આવે ત્યારે જેટલું ઐશ્વર્ય દેખાડવું ઘટે એટલું દેખાડે છે, પણ અવતારની અંદર ભેદ તો સંભવે નહીં. અને સ્વામી જો ભેદ નો સંભવે તો ગોલોક વૈકુંઠ અક્ષરધામ ધામ અલગ કીધા, ભગવાન જો એક જ હોય પછી કોઈ ભેદ ન હોય તો ધામ અલગ અલગ કરવાની જરૂર જ ક્યાં રે? એમાંથી પ્રગટે, એમાં લીન થાય તો અક્ષરધામમાંથી પ્રગટે, અને પાછા અક્ષરધામમાં જતા રહે તો ગોલોક વૈઠુક વૈકુંઠ આદિક બદ્રિકાશ્રમ સિદ્ધિપ વગેરે વગેરે ધામ અલગ કરવાનું મિનિંગ ક્યાં રહે એમ? અને ત્યારે સ્વામી કીધું, છોકરા વચનામૃત એ તો મહારાજની પરાવાણી છે, એ સમજવા ઘણા કઠિન છે, સાંભળતને કહું. અને આ જે મોટા સ્વામી કહું એને બાળ મુકુંદા સ્વામીના વર્તમાન હતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાળ મુકુંદ સ્વામી એના વર્તમાન હતા, ધારણ કરાવેલા જુનાગઢી ભગવાન સ્વામિનારાયણના બ્રહ્મનિષ્ઠ સંત હતા. મને કે સાંભળ કહું તને કે જેવી રીતે પ્રગટે છે ને લય થશે, કેમ કીધું છે કે લોઢાનો કટકો પડ્યો હોય અને લોઢાની અંદર અગ્નિ પ્રવેશ કરે છે અને પછી પાછો નીકળી જાય છે, એવી રીતે પરમેશ્વરને જ્યારે પુરુષોત્તમ નારાયણને આ પૃથ્વી પ્રગટ થવાનું થાય ત્યારે અનેક અવતારો ધારણ કરવાનું મન થાય ત્યારે ક્યારેક પ્રધાન પુરુષમાં મહાપુરુષ આદિકમાં પોતાની સામર્થ્ય મૂકે છે અને ફરીને કાઢી લે છે, એવી રીતે અંદર મૂકે છે અને ફરીને લય થાય છે અને ફરીને પાછા નીકળે આવે છે એમ છે. બાકી પુરુષોત્તમ નારાયણ પોતે અક્ષરધામાધિપતિ, એ જ પોતે એમાંથી પ્રગટ થઈ અને પૃથ્વી પર આવે છે, ફરીને એમાં જ લીન થાય છે, એવું અજ્ઞાન તો કોઈ દી સમજતો નહીં મને. તારે એમ થઈ ગયું કે ખરેખર એવા બ્રહ્મનિષ્ઠ પુરુષને મળ્યા સિવાય અને સમજાય છે વચનામૃત કોઈ દાડો ગળા હેઠે ઉતરે નહીં. આ તો બહુ મોટી વચનામૃતની વાતો છે ભક્તજનો, બહુ પુણ્ય પ્રગટ થાય ત્યારે આ વાતો સમજાય, નતર સમજાય નહીં. અહીંયા મહારાજ એમ કહે છે કે પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે, આમ પ્રગટ થાય છે, આમ લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિને ધરીને પાછા અંતરધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વી વિશે પડી રહે છે, એ ભગવાન આ પૃથ્વી પર પછી કોઈ પણ અવતાર ધારણ કરીને આવ્યો હોય, કોઈ પણ સ્વરૂપે આવ્યો એ આ પૃથ્વી પર આવે છે ત્યારે એની લીલા બધી અલગ અલગ હોય છે. દેહનું ધારણ કરવું અને પાછું લય થવું એ અલગ અલગ રીતે હોય છે. સ્વામીને એક મોટપ તને કહી દો, જગતથી કેટલા વિરક્ત પુરુષ છે. એક બહુભાઈ કાઠિયાવાડી કરીને સુરતમાં મુંબઈમાં અલગ અલગ જઈએ, બહુ ડાયમંડના બહુ મોટા વેપારી છે, અબજોપતિ કહો તો નાને, જેનું કરોડો રૂપિયાનું સંપ્રદાયમાં દાન છે. એને જ્યારે સ્વામીને મોટપ સાંભળે એટલે મનમાં થયું હું સ્વામીના દર્શન કરવા જાઉં અને સ્વામી જે સિંધીને મારી સેવા કરવી. સ્વામી પાસે આવ્યા, સ્વામીને પગે લાગી અને કહે, સ્વામી તમે કોઈ મારે સેવા કરવી છે માટે તમે કહો હું શું સેવા કરું? ત્યારે સ્વામી કહે, સેવા સ્વામીનું ભજન કરજે, બાકી તારી બીજી કરવી દુનિયામાં ઘણા સ્થાન છે કરજે, મને હું કામ પૂછવા આવ્યો છે? લે જયની ખુમારી, દુનિયામાં ઘણા સ્થાન છે, તારે કરજે ને જ્યાં કરી, મને હું કામ પૂછશો? આ દુનિયામાં રૂપિયા વાળે તો ગોઠણિયા વાળે જાય કે ન વાળે જાય કોજી, પણ એને પુરુષોત્તમ નારાયણની જેમ છે એમ ખુમારી હતી, જેમ છે એમ સ્વરૂપ સમજાણું હતું. એટલા માટે એ જેમ છે એમ સમજાવી શીખ્યા. એટલે આ વચન સમજાવે છે, નતર આ વચન સમજાવવું ઘણું કઠિન છે. અહીંયા મહારાજ એમ કહે છે ભગવાનના અનંત અવતારો જે થાય છે એ પૃથ્વી પર આવવાનું અને લઈ થવાનું અલગ અલગ હોય છે, પણ તેમ છતાં એને તમામ ક્રિયા દિવ્ય છે. ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વી વિશે પડી રહે છે, તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્ષ્મણીજી બળી મૂવા, તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય, અને ક્યારેક તો હાડમાં સહિત દિવ્યો ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતધ્યાન થઈ જાય, અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થાય છે, એમ એ ભગવાનના જન્મ અને દેહ મૂકવાની રીત તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘન કલ્યાણના માર્ગને વિશે થશે નહીં. આવું જે દાડે સમજશો તે દાડે તમને કોઈ વિઘન થશે નહીં. જે પુરુષોત્તમ નારાયણ છે, યક્ષ તમને અધિપતિ છે, એની ઈચ્છાથી આ પૃથ્વી પર અનંત અવતારો ધારણ થાય છે, પોતે પોતાની સામર્થ્ય સહિત ધારણ કરે છે, ત્યારે એને માયા અડતી પણ નથી. એનો આવિર્ભાવ અને તિરોધાન ભાવ અલૌકિક હોય છે, પોતાની ઈચ્છા અનુસાર હોય છે. આવું જ્યારે સમજશો અને આ બધાયના ધરતલ પોતે પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ સહજાનંદ સ્વામી છે, ભગવાન સ્વામિનારાયણ છે. આવું જે દાડે મહારાજ કે તમને સમજાશે તે દિવસે કલ્યાણ માર્ગે તમને કોઈ વિઘ્ન નડશે નહીં. એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, આ વાત સમજાણી વિના ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલો ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તે સ્વરૂપની જેમ તમે કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા? મારે અમને તો એવી જ દ્રઢતા છે ને એવો નિશ્ચય છે તો પ્રાણ ઇન્દ્રિયો લીન કેમ નથી થતા? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, ભગવાનની ઈચ્છાથી એમ રહ્યું હોય ક્યારેક એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. આવું જેને સ્વરૂપ સમજાઈ ગયું છે ને કાંઈ કરવું રહ્યું નથી. નહીં તો મહારાજે લોયાના સાતમમ કીધું, ઇન્દ્રિયો અંતસ્કરણ અનુભવ ત્રણેય પોગે ત્યારે જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. અનુભવ પોગવું એટલે સાક્ષાત દર્શન થાય ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય. ત્યારે વળી દયા મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એવું દેખાતું ન હોય પણ ઠાવકો ઠેરાવ એવો હોય તો કે જે અનુભવ સિદ્ધની વાતો થાય છે અથવા તો અનુભવ સિદ્ધમાં જે વસ્તુ દેખાય છે એ જ આ મહારાજ છે એવો પાકો ઠેરાવ હોય તો એનું કેમ થાય? મહારાજ કે તો અનુભવીનું જેવું કલ્યાણ થાય એવું જ એનું થાય. અહીંયા પણ મહારાજે એવી જ વાત કરી, નથી દેખાતું તો પરમાત્માની ઈચ્છા એ કરીને દેખાતું. અને જો ભગવાનના સ્વપ્ને આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માની નિર્લોભ નિષ્કામ નિસ્વાદ નિસ્પૃહી એમાં કાંઈ થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. કોક દોષ રહી ગયો કામ કરો લોભ સ્વાસને માનો માર્ગ કે ક્યાં ચિંતા નથી. પણ એ ચિંતા નથી માને, ગમે એવા કામી થઈ જાય, ગમે એવો ક્રોધીને ગમે એવો લોભી થઈ જાય, ચિંતા નથી એમ છે એવો મતલબ નથી. પણ આવું સ્વરૂપ સમજાણા પછી ક્યારેક અયોગ્ય સંકલ્પ ઉઠી જતો હોય તો એની વાત છે, બરાબર સમજ્યો? અયોગ્ય સંકલ્પ ઉઠી જતો હોય તો ભગવાનનો ભક્ત એને ટાળવા પ્રયાસ કરે, પણ આવો મને સંકલ્પ થાય છે તો હવે મારું કેમ થશે એવો ડર રાખવો અને એમ સમજવું. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતે ની સમજણમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં, પણ સમજેમ ફેરે છે તો વાંધો નહીં ભાગે. માટે દેહ છતે જે પ્રકાર આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈક નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્તાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. કદાચ ફરીવાર દેહને ધારણ કરવો પડે, ઊંચ નીચ દેહની પ્રાપ્તિ થાય તો પણ આ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન જાય નહીં. તથા જેમ ભરતજીને મૃગલીનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં, એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મય છે. અને નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અહીંયા બીજો એક વાત આવશે, અહીં હું મારે કે નારદ સનકાદિક બ્રહ્માદિકની સભામાં આ જ વાત થાય છે. મધ્યનું નવમું આડું ઉત્તર છે, એમાં શું કીધું હતું કે નારદ સનકાદિક આદિ કેવું કે આવું તો કોઈ દાડો સાંભળ્યું જ નથી. એટલે આને આ પાસે એમ કે આવી જ વાત થાય છે, બે ક્રોસ વચરામણ થયા ને. તો એનું ભક્તજનો મોટા મોટા સંતો મોટા મોટા ભક્તો બહુ સરસ નિરૂપણ કરતા. આનો અર્થ એવો છે કે મધ્યનું નવમું બરાબર છે, આ બરાબર છે. મધ્યના નવમાં મહારાજ વાત કરી કે નારદ સનકાદિક એમ કે આવી તો કોઈ દી વાત સાંભળી જ નથી, એનો મતલબ એવો થયો પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા પહેલા આવી વાત કોઈ દાડો સાંભળી જ નથી. અને આ વચનામૃત એમ કીધું નિરંતર આવી જ વાત થાય છે, એનો મતલબ કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા પછી એ બધા આવી જ વાતો કરે છે કે ઓહો મૃત્યુ લોક તો બળભાગ્ય બની ગયું, બળભાગ્ય બની ગયો, પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે જીવના ઉદ્ધારને વાસ્તે. આવી જ વાતો નારદ સનકાદિક બ્રહ્માદિકની પાસે થાય છે, એમ અર્થ ઘટાડો તો પરસ્પર બાદ ટળી જશે. અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. આવ્યું ને, વાત તો મારે સ્પષ્ટ કીધી પણ પોતાની મેળે સમજાય એમ નથી. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી સમજાય છે. શાસ્ત્રમાં હોય સમજાય છે પણ સત્પુરુષ પ્રગટ થયા સિવાય, ભગવાનના એકાંતિક ભક્ત મુક્ત સિવાય વાત કોઈ સમજાવી શકે નહીં. એની પાસેથી સાંભળ્યું હોય, જ્ઞાનાશ પ્રાપ્ત કર્યો હોય તો જ આ વાતની ઘેડ બે હે નેત્ર બે હે નહીં. અને જેને આવી રીતે યથાર્થ ભગવત સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. પરમાત્માની ઈચ્છાથી બધું જાણે તો એનો અહંકારનો અભિમાન ન હોય. અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈક ઠેકાણ વર કે શાપ દે પણ ખરા, એને વર કે શાપ દેવાનો આનંદ નથી, શોક નથી, એમ નહીં દેવાનો આનંદ નથી, શોક નથી, એની મસ્તીમાં હોય. અને કોઈ ઠેકાણ નિર્ભય રહે ને કોઈ ઠેકાણ બીવે પણ ખરા, પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કયો એવો એવી રીતે દઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પછી એનાથી અયોગ્ય ક્રિયા તો થાય જ નહીં. પણ કદાચિત ભૂંડા દેશ કાળાદિકને યોગ્ય કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં, એ કરે જ નહીં જાણે. પણ એવો કોઈક વિપરીત દેશકાળ આવી ગયો ને એનાથી એવું કોઈ અયોગ્ય કાર્ય થઈ ગયું તો પણ એ મોક્ષ માર્ગ થકી પડતો નથી. માટે એ જે ભગવાનનો દઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટો આશ્રય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે. જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. કોઈ પણ સંજોગે આ વાતની જો આ પડી જાય જીવને, કઈ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ એની જેવા એક જ છે ને એ જ આ પોતે સહજાનંદ સમય છે, આવી કોઈ પણ રીતે જો હા પડી જાય. એટલા માટે મહારાજ ક્યાં કરીએ છીએ, માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને સમજજો. અને જે તેજની વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. તેજની મધ્ય જે મૂર્તિને અત્યાર સુધી મહિમા મહારાજ કે ગાયો એ જ પોતે આ તમારી સામે બેઠા મહારાજ છે. પેલા સ્પષ્ટતા નથી કરી, તમને દેખાય છે પણ જાણ્યામાં આવતું નથી એમ કીધું, અને પછી કહી દીધું દેખાય છે એ જ છે. સમજાય મહારાજ કહી તો દીધું, પણ જો મહારાજને કીધા પછી થોડો ડર લાગ્યો. વચનામૃત કહે કે કહેવાય ગયું પણ આમાંથી કંઈક ને પથ નહીં પડે, એટલે મારા થોડોક ટન મારી દીધો એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે જો તો ખરા પુરુષોત્તમ નારાયણને પોતાનું વચન પાછું ખેંચવું પડે. જીવને ઓળાય તો તમે જુઓ, એમ ન જણાય તો મહારાજ કે એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે, એટલું સમજજો મહારાજ કે. કહો આજ જોડાયો છો આપણે મહારાજની પાસે પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે, મારે કેટલું તો માનજો એને મહારાજ દેખે છે. એમ જાણશો તો પણ તમારે મારા વિશે હેત રહેશે, એમ માનવું એટલે મુક્ત સ્થિતિ માન્ય. મારે કેટલું માનશો તો એમ તો થશે કે માયન લીધા લેવાય એવા નથી, એટલું જ થશે. અમારે હેત થશે થોડી કાળાંતરે ક્યારેક હરખું થશે, પણ આપણે કાળાંતરે હરખું કરવું નથી. આપણે તો આ ફેરી જ હરખું કરવું, એક ઘાન બે કટકા ફરી વાર જન્મવું નથી. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી નવી રાખજો, મારના શબ્દો નિત્ય નવી નવી રાખજો. પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલે નવીન રાખજો, આજ છે એવી જ કાલે રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીન નવી રાખજો, અંતિમ શ્વાસ સુધી આવીને એવી રાખજો. અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે, જે જે વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો. કઈ વાતનું? આપણને મળેલ મૂર્તિ સર્વોપરી ભગવાન છે, એમ અમારી આજ્ઞા છે. આ મોટા મોટી આજ્ઞા છો, ઘણી આજ્ઞા હોય પણ આ મોટા મોટી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રીતે કરવી, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. દેહ છતાં આજ વાત કરવી છે, દેહને મૂક્યા પછી આજ વાત કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. કે સર્વોપરી કોઈને કોઈ છે. અને મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને ખુદ અર્જુનને કીધું ભીષ્મ પર્વની અંદર, હે અર્જુન, હું ઈશ્વર છું પણ પરમેશ્વર નથી, પરમેશ્વર તો મારા થકી પર છે, હું મોક્ષ આપી શકું છું પણ હું મોક્ષ રૂપ નથી. અર્જુન એને જેનો નિશ્ચય થાય છે, એનો જેને નિશ્ચય થાય છે એ પરમ પદને પામે છે. ખોટું હોય તો વાંચજો આપણું શાસ્ત્ર નહીં, મહાભારત ભીષ્મ પર્વ, એની અંદર ખુદ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં અર્જુનને કહે છે. શંકાવન તો અહીં છે, હું બતાવીશ. ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે, અને મેં પ્રત્યક્ષ નજરે જોઈને તમને વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો તો અમને સર્વે પરમહંસના સમ છે. જો તો ખરા મારને સોગંધ ખાવા પડ્યા કે આજ જે મેં વાત કરી છે કે તેજની અંદર જે મૂર્તિ છે, જે બધા અવતારનું ધરતલ છે, એ પુરુષોત્તમ નારાયણ મેં સ્વયં છીએ, આ વાત મેં જો ખોટી કીધી હોય તો અમને 500 પરમહંસના સોગંધ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાના અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળી સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તેમ જ માનતા હતા. જે તેજની વિશે મૂર્તિ કહી તે જ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. આપણે પણ સભામાં માનજો, જે વાત મહારાજ કરી એ જ પોતે મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ પોતાની વાત કરી છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 13મું થયું. સહજાનંદ સ્વામીમાં
કાલે આપણે મધ્યનું 13મું વચનામૃત સમજ્યા હતા. જે વચનામૃત જેમ છે તેમ જો સમજાય, શ્રીજી મહારાજ પોતાનું સ્વરૂપ જેવું સમજાવવા માગે છે એવું જો સમજાઈ જાય તો જીવની વૃત્તિનો સહેજે નિરોધ થઈ જાય. અનેક સ્થાનોમાં ભટકતી વૃત્તિ સ્થિર થઈ જાય. અને પરમાત્માનો મહિમા સમજાણા સિવાય વૃત્તિ કોઈ દાડો સ્થિર થતી નથી એમ મહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું છે. અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું કે જ્યારે મારો જેવો છે એવો મહિમા સમજાઈ જાય તે દિવસે વૃત્તિ સ્થિર થઈ જાય. જન્મોથી વૃત્તિઓ અનેક સ્થાનો ભટકતી આવે છે, એમાંથી પાછી વાળવા માટે મહારાજનું સ્વરૂપ સમજવું બહુ જ જરૂરી છે. જે સ્વરૂપ સમજાવવું ઘણું કઠિન છે, સમજવું એ ઘણું કઠિન છે, એ તો ખુદ મહારાજ સ્વયં પ્રેરણા કરે, કૃપા કરે ત્યારે સમજાય અને સમજાવી શકાય. જેવું 13મું એવું 14મું તો જોઈએ મહારાજ હવે 14મામાં શું કહે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની અવસરે વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટો ઉપર રાતા કર્ણિકાના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો વાલને વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાણ બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને જ થાય છે, પણ કેવળ સમાધિ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને નિર્વિકલ્પ સમાધિ કહીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદને શંકાદી કે સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તિયા અને સપ્ત ઋષિ તથા જનક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તિયા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કે નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તિયા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જતા નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો, અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. મધ્યનું 14મું. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, જીવાત્મા પરમાત્માના સ્વરૂપને વિશે તદાત્મકપણું પામે છે, એ કેમ પામે છે? સમાધિ કરીને કે બીજો કોઈ ઉપાય છે? જગતમાં મહદઅંશે અનેક સ્થિતિઓમાં જીવાત્મા એવો મત ધરાવે છે કે સમાધિ સ્થિતિ બધા કરતાં શ્રેષ્ઠ છે, પણ મહારાજે આ વચનામૃતમાં સમાધિ સ્થિતિને એક બાજુ મૂકી દીધી. મહારાજ કે સમાધિ તો કેવળ આત્માને દેખતો એને હોતે ને થાય, હે થતી હતી ને આત્માનંદ સ્વામીને સમાધિ કહો, એથી કરીને શું શું સમાધિ થાય એટલે અક્ષરધામને પામી જાય જેવું? ના. પણ મહારાજ કે કાલે મેં એવું કીધું ભગવાનનું સ્વરૂપ, ઈ સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય જ્યારે થાય જીવને, કેવો નિશ્ચય? તો મહારાજ કે ગમે તેવો એમાંથી ભ્રમાવા માટે આવે, ગમે તેવો, ગમે તેવા શાસ્ત્રો વાંચે તોય જેમાંથી કોઈ દાડો ચલાયમાન ન થાય. મહારાજ કે જેમ એકવાર જાણી લીધું કે આ લીમડો છે પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે ગમે તે સ્થિતિ થાય તો કોઈ દાડો એ લીમડો બાવળ ન થાય. એમ એકવાર જાણી લીધું આ ભગવાન આવા જ છે પછી એને કોઈ પાડી ન શકે. મહારાજ કે ખુદ જેણે નિશ્ચય કરાવ્યો હોય એ પાડવા જાય તો પણ ન પડે. અને સંપ્રદાયના એવા ઇતિહાસો છે, મારે જ્યારે આજ્ઞા કરી કે તમે જાઓ ગામડે ગામડે ફરો સંતોની અને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવો, એમાં બધા સંતો ફરતા હતા. એમાં નિરિકુલ્પાનંદ સ્વામી એક ગામમાં ગયા, એક પટેલને મળ્યા અને પટેલને કે પટેલ કંઠી બાંધો, આ ઘોર કળી કાળની અંદર અનંત અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. પટેલ કે મારે કાંઈ બાંધ્યું નથી, કે હું ભજન કરું જ છું. કે સ્વામી કે તું ભજન કરશો પણ એ અવતારનું કર છો, ને અત્યારે અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે, એનું ભજન કર, અનેક ગણું ફળ થશે. પેલો પટેલ કે એની ખાતરી શું? તો કે હા ભળ, સ્વામિનારાયણ જો સર્વોપરી ભગવાન ન હોય તો બ્રહ્માંડમાં જે પાપ થાય ને મારે છે પણ તું કંઠી બાંધ. પછી પેલા પટેલના મનમાં એમ થયું કે આ સાધુ નિસ્વાર્થ ભાવે સોગંદ ખાય છે માટે કંઠી બાંધું, અને કંઠી બાંધી. અને પછી તો એને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અનેક સંતોનો યોગ થઈ ગયો અને મહારાજનું સ્વરૂપ જેવું છે એવું જીવમાં ઉતરી ગયું. પણ આ બાજુ પેલા નિર્વિકલ્પાનંદ સ્વામીને માનનું અંગ ભક્તજનો ઘણી ફેરી, જીવ સાચી વાતને જાણ્યા પછી માનને કારણે મૂકી શકતો નથી. ઘટના એવી ઘટેલી કે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને પાછા આવ્યા, મારા સામે ગયા, એમ બધા સંતો સાથે હતા, એમાં નિર્વિકલ્પાનંદ સ્વામી પણ હતા. અને મહારાજ જ્યારે પૂછ્યું, સ્વામી કાં શું થયું વડોદરામાં, મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ વડોદરામાં આપનો વિજય થયો અને આપ સર્વોપરી ભગવાન છો, આપનો સ્થાપિત સંપ્રદાય વૈદિક છે એવું મેં સાબિત કર્યું છે.